જયારે જીવનમાં આવી વિકટ પરિસ્થિતિ આવી પડે ત્યારે માણસ વિચારથી કુંઠિત બને, એનું મન જરાય કામ ન કરી શકે, તે સમયે સામાન્ય વ્યક્તિની માનસિકતા કેવી હોય એનું દર્શન કરાયું છે. અહીંયા પણ રામ મારા દશરથજીના મહેલમાં ગયા છે, અયોધ્યાની પ્રજાની નજરમાં છે. અરે આ રામ રાજ્યાભિષેક થવાનો હતો, વન તરફ જઈ રહ્યા છે. એનાથી થયેલો ખેદ, ચિંતા, વ્યગ્ર થયેલા નગરવાસીઓ સામાન્ય જનો બોલી રહ્યા છે, અને હંમેશા સામાન્ય માણસની માનસિકતા પણ આવી દુઃખની વિપદાની સમયની અંદર આવી જ માનસિકતા એની હોય. એના માટે કહ્યું કે શુભ અશુભ કર્મ પ્રમાણે દરેક જીવને ભોગવવાનું હોય છે, પણ અહીંયા મારા દશરથજી જે સમજ્યા છે કે આ તો સ્વયં ચરાચર નાયક ભગવાન છે, મારા પુત્ર તરીકે અવતરિત થયા છે, બે દ્રષ્ટિ જુદી પાડી છે. સામાન્ય જનની દ્રષ્ટિ કઈ છે, અને મહારાજ દશરથજીની પિતા છે છતાં પણ એમની દ્રષ્ટિ કહે છે કે હે રામ, ઋષિમુનિઓ એમ કે છે કે તમે તો આ જગતના ચરાચર અધિપતિ છો. આ એક દ્રષ્ટિ છે, એક શ્રદ્ધા છે. બીજી શ્રદ્ધા છે જન સામાન્યની કે શુભ અરુ અશુભ કર્મ અનુહારી ઈશ દે ફલ હૃદય વિચારી. અરે જુઓ તો ખરા, આ ઈશ્વર વિધાતા માણસના સદ અસત કર્મ પ્રમાણે એના સુખ દુઃખના ભોગ ભોગવાડવાતો હોય છે. એના કર્મ અનુસાર એના પુણ્ય પાપને ભોગવવાના હોય છે. એ ઈશ્વર એ વિધાતા ભોગવાડાવે છે દરેક વ્યક્તિ. પણ આ તો ભગવાન છે, એમને માટે શુભ અશુભ અને કર્મની ગતિ હોય જ ન શકે. પણ એક સામાન્ય માણસ પોતાના મનથી કુંઠિત છે, વિચાર શક્તિ કામ નથી કરતી, તે સમયે કે શું આ વિધાતા આ ઈશ્વર શુભ અશુભ કર્મના ફળ આ રીતે ભોગવડાવતો હશે અને દરેકને કરઈ જો કર્મ ફા. જે કર્મ કરે છે કરઈ જો કર્મ પાવ ફલ, જે જેવા કર્મ કરે એવા ભોગવે. આ એક જનમાનસના ની અંદર દ્રઢ થયેલો વિચાર છે, નિયમ છે, અને એને નિગમ નીતિ અસ કહી. અને સ્વાભાવિક છે જે કર્મ કરે છે એ ફળ ભોગવવા પડે છે, એમ આપણા ધર્મ ગ્રંથો આપણા આચાર્યો આપણા ઋષિઓ એનું ચિંતન કરીને કહેતા જ હોય છે, બધા જ કહે છે આખો સમાજ. તો એને માટે કહે છે ઔર કરે અપરાધ. અહીંયા તો અમે જોઈએ છીએ વિધાતા તું જે કર્મ કરે એને જ ભોગવડાવું છું, પણ અહીંયા તો કઈક વિચિત્ર ઘટના બની રહી છે. ઓર કરે અપરાધ, અપરાધ કોક કરે અને સજા બીજાને થાય, પાડાને વાંકે પખાલીને દામ. ઘરમાં જૂના જમાનાની અંદર ભેંસો રાખે ને, વહુને કશું નાખે, ભેંસને ડફણું મારે અને કહેતા જાય, જે ભણવાનું જે કહેવાનું કહેતા જાય. હવે અપરાધ પુત્ર વધુ ન હોય બહુનો, અને માર ખાવો પડે ને ગાળ સાંભળવી પડે. ઓર કરે અપરાધ કો, અપરાધ કોક કરે. બહારથી ઓફિસમાંથી કંટાળીને આવ્યા હઈએ, કઈ અણબનાવ થઈને આવ્યો હોય ને ઘરમાં પેસી એની સાથે, ક્યાં તો પત્ની ઉપર ને ક્યાં તો છોકરા ઉપર, ઓર કરે અપરાધ ઓર પાવ ફલ ભૂ
અતિવિચિત્ર ભગવંત ગતિ ઓ જગ જાને.
આ કેવી વિચિત્રતા છે કર્મની, હે વિધાતા આ વિચિત્રતા આવી હતી છે. કહ્યું કે કર્મ પાવય ફલ, કર્મ કરે જો પાવ ફલ સોઈ, જે કરે એ ભોગવે છે, જેવું કરશો એવું પામશો, વાવે એવું લણે. પણ અહિયાં તો અમે તો આંબા વાવ્યા તેના કાંટા ક્યાંથી, આ બાવરિયા ક્યાંથી ઉગ્યા. ઓર કરે અપરાધ કો ઓર પાવ. માણસના જીવનની અંદર આવી આવી પ્રતીતિ થતી હોય છે, અનુભૂતિ થતી હોય છે, આ શું જોઈ રહ્યા છે, આ વિચિત્રતા કેવી છે. અતિ વિચિત્ર ભગવંત ગતિ હો શકે જા. આને જાણવા વાળો કોણ હશે આ જગતની અંદર, કો જગે જાણે. કોની એવી લાયકાત હશે, યોગ્યતા હશે કે આ એને સમજાતું હશે. કોક ગુનો કરે અને કોકને જેલમાં જવું પડે, ખૂન કોઈ કરી દીધું હોય અને મોતની સજા બીજાને થઈ હોય, આ વિચિત્રતા ક્યાંથી આવી છે, કેવી રીતે થઈ છે, કોણ સમજી શકે એને. એટલે અયોધ્યાવાસીઓ પણ અસમંજસમાં છે કે અપરાધ કોકે કર્યો, કઈ કઈ એ કર્યો, અને વરદાન આપવાનો અપરાધ પણ મારા દશરથજીએ કર્યો અને રામને મનમાં મોકલ્યા, ફળ એમને ભોગવવાનું. જે આ શક્તિ મારા દશરથજીની કૌશલ્યા ઉપર, કઈ કઈ ઉપર, અને જે અપરાધ મારા દશરથજીનો, અને એનું ફળ ભોગવવાનું ભગવાન પર આવ્યું. આ વિચિત્રતાને કેવી રીતે, અતિ વિચિત્ર ભગવંત ગતિ કોણ સમજી શકશે આને, એને સમજવું મુશ્કેલ છે. દરેક વ્યક્તિના મનમાં આટી ઉટી થાય કે આ દુઃખ મારી ઉપર કેમ આવી પડ્યું, આ તો મારા સીધો સાધો હતો, બિલકુલ નિષ્પાપ, કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી, અને છતાંય આને ભોગવવાનો વારો આવ્યો. આ વિચિત્રતા કઈ હશે? એ વિચિત્રતાને માટે કહ્યું કે અનેક જન્મ સંસિદ્ધિ સ્તોયાતિ પરામ ગતિમ. અનેક જન્મની સંસિદ્ધિઓ પ્રાપ્ત થાય ત્યારે એ પરમ ગતિને પામે. ભણવામાં પહેલા ધોરણથી ચાલુ કર્યું હોય અને છેક એનું જ્યાં સુધીનું એમફિલ કે પીએચડી કે જે કરવાનું ત્યાં સુધી એ બધાના પરિણામ એકત્રિત થાય ત્યારે એમફિલ કે પીએચડીની ડિગ્રી મળે. અનેક જન્મ સંસ્થિત આટલા બધા વર્ષોની ની સફળતા 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 ત્યારે તમને ડોક્ટરેટ ડિગ્રી મળી ગઈ, મહામહોપાધ્યાય ડોક્ટરેટ ડોક્ટરેટ. આપણી આપણી ગુજરાતી ભાષા મહામહોપાધ્યાય ને અંગ્રેજીમાં ડોક્ટર. તો આ મળી, પણ ક્યાંથી મળી? અનેક જન્મ તમે વર્ષો વર્ષ ભણ્યા ભણ્યા સફળતા મળવી, એ બધા ચણતા ચણતા શિખર ઉપરનો પથ્થર, શિખર ક્યારે ગોઠવાયું? નીચે બધા ગોઠવાયા હતા. એમ કર્મગતિ પણ બધા જ કર્મો, બધા જ અનેક જન્મોના બધા કર્મો ગોઠવાતા જ ગોઠવાતા જાય, ત્યારે છેક ઉપર એનો કલશ ગોઠવાય, એમ ફલશ્રુતિ પણ ઉપર ગોઠવાયેલી. અતિ વિચિત્ર ભગવંત ગતિ. કોને ખબર કે આટલા પાયાની અંદરના આટલા પડેલા વર્ષો હતા અને એમાંથી આટલું મોટું પ્રમાણપત્ર મળ્યું, દુઃખ ક્યાંથી આવ્યું? તો એ અનેક જન્મની જે કઈ મૂડી હતી, પાપની પુણ્યની સત્કર્મની સંચિત, એમાંથી ત્યાં તો ડેબિટ હોય, ત્યાં તો બેલેન્સ હોય, પાપ ને પુણ્ય, લોન લીધી હોય અને હપ્તા ભરવાના, વ્યાજ ભરવાનો, છેવટે ના હોય તો જપ્તી આવે, ઉઠાવવાનું બધું લઈ જાવ. અતિ વિચિત્ર ભગવંત ગતિ, કોઈ જગ્યાએ જાણે, પણ એની અંદર કઈક ને કઈક આગળ પાછળ હોય ત્યારે એ અપરાધ એને ભોગવવો પડતો હોય છે. કેમ? તો માણસની અંદર આગળ જઈએ, નારદજીએ શાપ આપ્યો છે, તમારે આ રીતનું ભોગવવું પડશે. વૃંદાએ શાપ આપ્યો તો જાઓ, તમારે માણસનું રૂપ લેવું પડશે. વિષ્ણુ ભગવાનને તો એ જે કરાઈ કરમ પાવ ફલ સોઈ, ભગવાનને ભક્તોએ શ્રાપ આપ્યો. નારદજીએ કહ્યું વનમાં જવું પડશે, મારી માફક વિરહની અંદર તમારે દુઃખી થવું પડશે. આ બધું જ આ વિચિત્રતા, અતિ વિચિત્ર ભગવંત ગતિ. ભગવાન પોતે સ્વયં છે, છતાંય એની લીલા વિચિત્ર છે પોતાને માટે પણ. નહીતર એ જ ભગવાનને બાણ વાગે કૃષ્ણ અવતારની અંદર ભાલકા તીર્થમાં, એ શું બતાવે? કરઈ કરમ પાવ ફલ, બીજું કઈ અતિ વિચિત્ર ભગવંત. ભગવાને આ જગતની રચના એવી કરી છે અને એ રચનાની અંદર કોઈ છૂટી શકતો નથી. એટલે દશરથજીનો અપરાધ છે અને વનમાં જવું પડ્યું છે એવું નથી, પણ જે કઈ અપરાધ થયો, શ્રવણને બાણ માર્યું અને એના માતા પિતાએ કહ્યું કે અમારે પુત્ર વિયોગે મરવાનો આવ્યો, જા અમે તને શાપ આપીએ છીએ, તારે પણ પુત્ર વિયોગે જ મરવાનો વારો આવશે. ક્યાં લેખાજોખા થતા હોય, કર્મની ગતિ ક્યાં જતી હોય છે? બાણ માર્યું વાલીને અને જ વાલી પારથી બની ના, કર્મની ગતિ છે. ગહના કર્મણો ગતિ, કર્મણા અપી બોધવ્યમ, બોધવ્યમ તો વિકર્મણ, ગહના કર્મ, કર્મ અકર્મ ને વિકર્મ એને એની એની આખી વ્યાખ્યા છે કે એ કર્મની ગતિ અતિ ગહન છે, કોઈને ખબર ના પડે કે ક્યાંથી આવી પડ્યું. એ ક્યાંય આકસ્મિક નથી, ક્યાંક સ્વસર્જિત છે કે જે અહીંયા અગાડી આપણી અગાડી આવીને પ્રત્યક્ષ થયું છે, પણ એનું પ્રમાણ આપણને જડતું નથી. માટે એ દુઃખને માટે આપણે વિધાતા ના કહીએ છીએ. ઓ વિધાતા, હા અમે આવા સારા છીએ, આવા સુખ છીએ, છતાંય આ દુઃખ અમારી પર ક્યાંથી આવી પડ્યું?